તારીખ 29/10/1997 ડાયરીના બોલ નંબર 262 અને 266 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 136.
દુઃખ નહીં લાગવામાં એક ન્યાયે રાગમાં ઠીકપણાની અનુમોદના વર્તે છે. રાગમાં દુઃખ નથી લાગતો એનો અર્થ કે રાગ થાય છે એ ઠીક છે, એવો રાગની અનુમોદના એની અંદર થઈ ગઈ. એ રાગનો રાગ થયો અને રાગના રાગને જ શાસ્ત્રમાં અનંતાનુમંદિનો રાગ કહ્યો છે. એટલે જ્ઞાનીઓ એમ કહે છે કે તને વિકલ્પમાં દુઃખ પહેલાં લાગવું જોઈએ, તો વિકલ્પમાં ઊભો છું, રાગમાં ઊભો છું તો ત્યાં તને દુઃખ લાગવું જોઈએ. એમાં રાગનું કર્તૃત્વ પણ સિદ્ધ થાય છે, રાગનું એકત્વ સિદ્ધ થાય છે, કર્તૃત્વ સિદ્ધ થાય છે અને રાગનું ઠીકપણું પણ પ્રિયતા પણ એની અંદર પડી છે, રસ છે તને. એ તો રાગનું જે એકત્વ છે એ રાગ રસને સૂચવે છે, ભલે રાગ મંદ હોય તો પણ રાગ રસને સૂચવે છે. રસ વગર એકત્વ ન હોય, આ સીધી વાત છે. એટલે જેને રાગમાં આકુલતા લાગે છે, દુઃખ લાગે છે, એ જ રાગના એકત્વથી છૂટશે અને જે રાગના એકત્વથી છૂટશે તે જ રાગથી છૂટશે અને વિતરાગ થશે, બીજો વિતરાગ નહીં થઈ શકે. સીધો તો કોઈ વિતરાગ થતો નથી, રાગનું એકત્વ પહેલા છૂટે છે પછી વિતરાગ થાય છે. અને રાગનું એકત્વ એને છૂટે છે જેને રાગમાં દુઃખ લાગે છે, એને ન લાગે એને રાગ રસ પીડે છે અને રાગનું એકત્વ ચાલે છે. દુઃખ લાગે છે એટલે દુઃખ લાગવાનું શરૂ થાય ત્યારે હજી એકત્વ નથી જાતું, પણ એકત્વ જવાની ત્યાં પરિસ્થિતિ અવકાશ છે, એનું એકત્વ જવાનો અવકાશ છે. એકત્વ જવામાં તો હજી વાર લાગશે, એમાં તો ઘણો પુરુષાર્થ જોશે નહીં. આપણે સવારે ભેદ જ્ઞાનનું પ્રકરણ ચાલી ગયું એટલે હદે જવું પડશે, પણ અહીંયા શરૂઆત થઈ જવી જોઈએ કે રાગમાં દુઃખ લાગવું જોઈએ, નહીં તો રાગની અનુમોદના જરૂર છે તને. તું અનુમોદે છો રાગ ભલે થાય એમ એનો અર્થ છે. દુઃખ લાગે છે એ નિષેધાત્મક છે અને દુઃખ નથી લાગતું એ વિધિ બતાવે છે, પોઝિટિવ સાઈડ છે તારી, તારો પોઝિટિવ એપ્રોચ છે. એટલે વગર વિકલ્પે પણ એ રાગ ભલે થયો એ વાત ચોક્કસ છે એની અંદર. આ પ્રકાર ચાલુ રહે તે મુમુક્ષુને યોગ્ય નથી, સ્વરૂપ પ્રત્યેના પુરુષાર્થના અભાવને લીધે. અથવા હું જ્ઞાન માત્ર છું એવી જાગૃતિ નહીં હોવાને લીધે, પોતાની જાગૃતિ અથવા એ પ્રકરણનું વલણ નહીં હોવાને લીધે મુમુક્ષુને ચાલુ રહે તે યોગ્ય નથી. આગળ નહીં ચાલે, કાઢી રાગ તૂટશે નહીં, રાગનું કર્તૃત્વ ને એકત્વ મટશે નહીં. બીજું કે રાગમાં દુઃખ છે એટલે અશાંતિ છે. જો તને શાંતિ નો અણગમો નથી તો શાંતિની ચાહના કેવી રીતે છે એ નક્કી કરવું. તો શાંતિ ચાહે છે એ વાત ક્યાં રહી? સુગાનીજી નો દ્રષ્ટાંત લઈએ તો એ જે જે કલ્પિત સાધન કરતા હતા, મુમુક્ષુની ભૂમિકા, યોગ, પૂજા, ભક્તિ, શાસ્ત્ર, સ્વાધ્યાય, ત્રણ પ્રકાર તો સ્પષ્ટ આવ્યા છે, એમને ક્યાંય શાંતિ નથી લાગી. એટલે ઠેઠ શાંતિ સુધી પહોંચ્યા અને એમાં એમને આકુળતા લાગી છે, એમની અશાંતિ ગઈ નથી. અને જેમ જેમ સમય જતો ગયો એમ જેમ તરસ વધે એમ અશાંતિ પોતાને જે વધી છે એ એમને શાંતિ બાજુનું ખેંચાણ બતાવે છે. અવ્યક્તપણે પણ એમને આત્મશાંતિનું ખેંચાણ ઘણું હતું, ઘણું તીવ્ર હતું. એટલે ક્યાંય ભ્રાંતિમાં ને ભૂલાવવામાં ન પડ્યા મન કશાયની અંદર. એવી એવી કોઈ યોગ્યતા એવી જોઈએ શું કે જેથી દુઃખ લાગે, રાગમાં દુઃખ લાગે એવી યોગ્યતાની જરૂર છે. આમાં એક બહુ સારું ચિહ્ન છે, યોગ્યતાનું એક બહુ સારું ચિહ્ન છે, બહુ સારું લક્ષણ છે કે રાગમાં દુઃખ લાગે. બાકી વ્યવસ્થિતપણે તો ક્રમમાં તો અવલોકનમાં આવે એમ લાગે છે, કેમ કે એ તો જ્ઞાનને રાગ મીંઢવવાનો જ છે. ચાલતા પરિણમનમાં જ્ઞાનને રાગ મીંઢવશે એટલે એને સૂક્ષ્મ રાગમાં પણ આકુળતાના દર્શન થશે, અથવા આકુળતાનો અનુભવ એનો બોલશે. કેમ કે દુઃખ તો અનુભવનો વિષય છે, કોઈ વિચારનો વિષય નથી. અનુભવને જે અવલોકન છે એ અનુભવને પકડે છે. અવલોકનનું કામ શું? ચાલતા પરિણમનના અનુભવને અનુભવવાનો, એનું નામ અવલોકન. તો અનુભવ પદ્ધતિ જ છે. એમાં આકુળતાથી આકુળતા રૂપે અનુભવાય તો ત્યાંથી છૂટે, તો છૂટવાનો પ્રયાસ થાય. નહીતર અનુવદના તો ચાલુ છે, અનુવદના વાળાને છૂટવાનો સવાલ નથી રહેતો. ત્રણ લોકનો નાથ ગંદકીના ખાબોચિયામાં એને સારું લાગે છે. ગંદકીના ખાબોચિયામાં એને સારું લાગે છે. જેમ દારૂ પીધેલા રાજાને ગંદકીના ખાબોચિયામાં પીડ્યા પછી દારૂની ગરમી ચડી હોય એમાં થોડીક ઠંડક લાગે અને પડ્યો રહે, ત્યાં પડ્યો રહી ને થોડીયું ખાય, હલતા હલતા ને એમાં ખાબોચિયામાં પીડ્યો. અને દારૂની ગરમી વ્યાપી હોય ત્યાં તો ભલે ગંદુ પણ પાણી છે ને, ત્યાં તો પાણીને લઈને ગંદી ગંદકી છે ને, એને ઠીક લાગે છે. એવું છે આમાં, રાગ તો મલિન છે. પોતે ભાન ભૂલેલો છે એને સારું લાગે છે, મંદ કસાયમાં સારું લાગે છે. અથવા જે 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 રાગમાં એને કલ્પના કરી હોય સારા પણ એમાં એને સારું લાગે છે. આ ઘર મારું ઠીક લાગ્યું શુભ ભાવે નથી. જે ઘરમાં ઠીક લાગ્યું એ શુભ ભાવે નથી, અશુભ ભાવ છે. અશુભમાં સારું લાગ્યું, અહીં તો શુભમાં આકુળતા લાગવી જોઈએ. પછી જેમ જેમ સૂક્ષ્મતા આવે એમ સૂક્ષ્મ વિકલ્પમાં પણ આકુળતા લાગે, પણ એ વિજ્ઞાનના સ્તરે. પણ શરૂઆત તો થઈ જવી જોઈએ. જેને આત્મશાંતિ જોઈએ છે એને આવી શરૂઆત થવી જોઈએ. તો એ શાંતિને ચાહે છે, ઈચ્છે છે, એને શાંતિની ભાવના છે, એમ સિદ્ધ થાય છે. નિત્ર એ વાત સિદ્ધ નથી થતી. ઘર સારું લાગે નહીં તો ઘર છોડવું ગમે નહીં. હજી તો લોકોને પોતાનું ગામ છોડવું ગમતું નથી. અમારું ગામ છે મુંબઈ, તો વાત મૂકી દો. અભિપ્રાય બનાવી લીધો છે, મને અહીંયા ઠીક છે, મને અહીંયા ઠીક રહે છે. બીજે ખરાબ શું છે? ગમે પરિસ્થિતિમાં ખરાબ શું? અંદર માં કામે લાગી જાય ને, બધા માથા પર મટી જાય એવું છે બધી જગ્યાએ છે. વખત થોડો છે અને કામ જાજુ છે, માટે ઝપટ કરે, ઉતાવળ રાખે કામ કરવામાં. એમ ગાડી ઉપડી જવાની હોય ને કેમ ઉતાવળ રાખે? તો બીજું આડું ઉડું ન પૂજે. દેવ કે છે પરમાત્મા ને અપલખણ ના પાર નથી, એના જેવું છે. સ્વાનુભવ અર્થે અનુભવ શ્રેણીની કાર્ય પદ્ધતિ જ અનુકૂળ છે અથવા સાધન છે. સ્વાનુભવનું સાધન અનુભવની કાર્ય પદ્ધતિ છે. અનુભવની કાર્ય પદ્ધતિ એટલે શું? કે જેમાં અનુભવની પ્રધાનતા છે એવી કાર્ય પદ્ધતિ. વિચાર પ્રધાન કાર્ય પદ્ધતિ નહીં, ક્રિયાકાંડ પ્રધાન તો નહીં જ, પણ વિચાર પ્રધાન પણ નહીં, અનુભવ પ્રધાન. જુદી જુદા ભૂમિકા વાળાને જુદું જુદું કહેવું પડે. જે પરના વિચાર કરે છે અને આત્મવિચાર માટે નવરો થતો નથી એને એમ કહે કે તું આત્માનો વિચાર કર, તો પામીશ, તો તારો વિચાર કરીશ, તો વિચાર કરીને પછી આગળના સ્ટેજમાં હાલીશ તું એમ. શું એવું છે કે સત્સંગ વગર કોઈ પણ વચનની મર્યાદા શું છે એનો સમજાય? અને ઉપદેશની લાઈન એવી છે કે ભિન્ન ભિન્ન યોગ્યતા વાળાને ભિન્ન ભિન્ન ઉપદેશ દીધો છે. એક માણસ સત્સંગમાં ન આવતો હોય એને એમ કે ભાઈ સત્સંગમાં તો તમે આવ્યા કરો, પણ સત્સંગમાં આવતો હોય એને એમ કહ્યું તો સત્સંગ રૂટીન નહીં થવું જોઈએ. સત્સંગમાંથી આત્મકલ્યાણ માટે શું લીધું એ પહેલા તમે પકડ્યું, તમારું પ્રયોજન શું પકડ્યું અને એ પ્રયોજન પકડીને તમે વર્કઆઉટ શું કર્યું અને એ વર્કઆઉટ કર્યું તો તમારું આઉટપુટ શું છે એ મને ઉઘરાણી કરવી પડે છે. હું એકલા સત્સંગમાં હોય ન કામ આવે, એટલું સાંભળીને ઘરે વ્યા જાઉં, પાછા ઘરે પ્રતિબંધ બધા એવા ને વારીએ, આ મારું ના, ઘર મારું ના, કુટુંબ મારું, એનો કઈ અર્થ નથી. સત્સંગમાં આવનારને એમ કહેવું પડે કેમ કે ભાઈ આવ્યો છે જવાનો નથી સમજીને, બાકી ભાગી જાય હોય તો એને એવું ન કહેવાય. એવું છે, જુદા જુદા સ્તરે ઉપદેશ તો ચાલ્યો છે. વાત એ છે કે પોતાને શું લાગવું પડે છે, આટલું લેવાનું છે. પોતાને શું, પોતે જો વિચાર કરતો થયો હોય તો હવે કઈ અનુભવ કરતો થતો એમ, વિચાર વિચાર કરીશ તો વિચાર કરતો કરતો થાકી જઈશ, તો વિચાર કરતો કરતો પણ તો થાકી જઈશ. પ્રયોગમાં થાક નહીં લાગે તને, પ્રયોગમાં રસ આવશે તને પ્રયોગ કરવાનો, થાક નહીં લાગે. આ એનો ફરક છે અનુભવ પદ્ધતિમાં. એટલે પ્રયોગ પદ્ધતિ છે એ અનુભવ પદ્ધતિ છે. શું હવે અલ્ટિમેટલી તો સ્વાનુભવ કરવો છે, તો સ્વાનુભવ માટે અનુભવ પદ્ધતિ જોઈએ, એમાં શું તર્ક લડાવવાની જરૂર છે? કરવો છે સ્વાનુભવ ને, તો સ્વાનુભવ માટે અનુભવ પદ્ધતિ અનુકૂળ છે, એ તો સીધી સાદી વાત છે. શું એની સાથે કોર્ડિનેશન છે? અનુભવ પદ્ધતિ અને સ્વાનુભવનું કોર્ડિનેશન છે. વિચારમાંથી તો તમારે વિકલ્પ છોડીને નિર્વિકલ્પ થવાનું છે. વિકલ્પનો ત્યાગ થશે ત્યારે નિર્વિકલ્પ થશો. અને સ્વાનુભવ તો વધતો 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 અનુભવમાં પહોંચશે. એટલે એ જ સાધન છે અને તે અંતરક્રિયા છે. આપણે આગળ લીધું હતું કે વિચાર છે એ બાહ્ય ક્રિયા છે અને અનુભવ અથવા પ્રયોગ છે તે અંતરક્રિયા છે. જ્યાં વાંચન વિચાર આદિ બાહ્ય ક્રિયા છે, અનુભવ પદ્ધતિની જે કાર્ય પદ્ધતિ છે તે અંતરક્રિયા છે અને તેની અપેક્ષાએ વાંચન વિચાર આદિ બાહ્ય ક્રિયા છે. નહીતર વાંચન વિચારને અંતરક્રિયા કે બાહ્ય ક્રિયાને બેસવું ને બહારનું ક્રિયા થવી એને ક્રિયાકાંડને બાહ્ય ક્રિયા કહે છે. શું પણ અહીંયા એને બાહ્ય ક્રિયા કીધી છે. આ કાર્ય પદ્ધતિનો પ્રકાર તે નિજાવલોકન છે. અનુભવ પદ્ધતિમાં નિજાવલોકન છે એ મુખ્ય છે, બાકી તો વેદનાથી જ અનુભવ પદ્ધતિ શરૂ થાય છે. કેમ કે વેદનામાં વેદનાનો અનુભવ છે. શું એટલે અનુભવ પદ્ધતિ તો પહેલા સ્ટેજથી જ છે આની અંદર, અને અવલોકનમાં તો સતત જ અવલોકન જે છે એ અનુભવ પદ્ધતિનો પ્રકાર છે. એ સત્યમાં એનું સાતત્ય છે અવલોકનના સ્ટેજે. આ કાર્ય પદ્ધતિનો પ્રકાર નિજ અવલોકન છે, જે વિચારથી આગળ છે. વિચાર થી આગળ છે એટલે શું છે કે વિચારમાં જીવ આવે છે, અવલોકનમાં આગળ વધીને આવી શકતો નથી. માટે અવલોકનનું સ્ટેજ વિચારથી આગળ છે. વિચાર્યું અને એ વિચારને તારા અનુભવને છેટું છે કે કેમ એ તપાસ્યું. આમ વિચારમાં પણ આટલી શોધ ચાલવી જોઈએ. જેમ કે રાગમાં દુઃખ છે એ સંમત કર્યું, અનુભવમાં રાગમાં દુઃખ ન લાગ્યું, તો તારા વિચારને અને તારા અનુભવને આટલું અંતર છે એનું શું કરવાનું તારે? હવે શું કરતું? એ અંતર તૂટે તારે આનું રિસર્ચ ચાલવું જોઈએ. આમ કેમ તો અવલોકન વગેરે સમજાય ને. એટલે વિચારથી અવલોકન એક આગળનો સ્ટેજ છે. તેથી વાંચન વિચારની મર્યાદાથી આગળ એવું જે નિજાવલોકન શરૂ ન થાય તો તે જીવ વાંચન આદિ બાહ્ય ક્રિયામાં જ રોકાઈ જાય છે. જેમ બીજા સંપ્રદાયના લોકો ક્રિયાકાંડમાં રોકાણા, અને વાંચન વિચારથી જો અનુભવ પદ્ધતિમાં જીવ નહીં આવે તો જે આ વિચારની બાહ્ય ક્રિયા છે એનાથી બીજી સ્થૂળ બાહ્ય ક્રિયાકાંડમાં આવી જવાનો. અત્યારે સંપ્રદાયની અંદર ક્રિયાકાંડ વિધે એનું કારણ શું? કે વિચાર પદ્ધતિથી સ્થૂળમાં આવી ગયા. દિગંબર સંપ્રદાયમાં, આપણે શ્વેતાંબરની તો વાત છોડો, દિગંબર સંપ્રદાયમાં પણ ક્રિયાકાંડ ઘણો છે. આપણે ત્યાં શરૂ થઈ ગયો, આપણે ત્યાં એ વિષય શરૂ થઈ ગયો. ચાલો 2 કલાક, 4 કલાક, 5 કલાક, 5-5 કલાક પૂજાઓ હવે ચાલે છે. મોટા મોટા વિધાનો આ બાજુ તો ક્રેશ થઈ ગયો વિધાનોનો. એમપી બાજુ આ કોનાગીરની એ બાજુ તો વિધાનોનો ક્રેશ થઈ ગયો. અને મોલાભાઈ આગમો ઉપરના વિધાનો ના કાવ્યો બનાવવા માંડ્યા. શું એટલે આખો દિવસ પૂજામાં, અડધો દિવસ, આખો દિવસ, અડધો દિવસ એ વખતે જવા માંડે. ક્યાંથી છું? આપણે તો તત્વજ્ઞાનનો વિચાર કરવા વાળા માણસ હતા. કે તત્વજ્ઞાનની બાહ્ય ક્રિયામાં રહી ગયા, એમાંથી લપસીને ક્રિયાકાંડમાં, જળ ક્રિયાકાંડમાં લાગી ગયા. આપણે ટીકા નથી કરવી, પણ આપણે ત્યાં આ બધું શરૂ કેમ થઈ ગયું? કે અંતર ક્રિયામાં આગળ ન વિધાય. એટલે સમૂહ હોય એને તમે પકડી રાખો કેવી રીતે? ત્યારે તમે કોઈ પણ નિવૃત્તિ ક્ષેત્રમાં જાઓ અને જે સંસ્થા હોય એ સવારથી સાંજ સુધીનો કાર્યક્રમ બનાવી દેશે. શું કરવા? ત્યાં જે સમૂહ આવે છે એને પકડી રાખવો છે. ભાઈ, તમારે પકડી રાખવાનો ધંધો છે કે તમારે કોઈ ધર્મ કરાવવાનું કામ છે? ધર્મ કરાવવાનો છે કે ક્યાંય ને ક્યાંક એને લાકડે માકડું વળગાડી દીધું એટલે ઠેકડા માર્યા જ કરે ત્યાં લાકડા રે માકડું. મન માકડું છે. શું એને એક લાકડું આપ્યું કે એની ઠેકડા માર્યા જ કરે? હા, એને તો વળી જરા વધારે બુદ્ધિ ચલાવી હતી. દિગંબરો અંદર અંદર લડે છે બહુ, કે એટલે હું એને કાંઈ ને કાંઈ કાર્યક્રમ આપી દઉં છું એટલે લડતા તો મટે. એને વળી એમ બુદ્ધિ ચલાવી હતી. એ ટૂંકામાં શું છે? એ જે લોકો સંસ્થાઓ ચલાવે છે, શાસન ચલાવવાની વૃત્તિ ધરાવે છે, ઉદ્દેશકો છે, એ આવી રીતે વિચારતા આવે છે કે માણસોને ક્યાં કેવી રીતે પકડી રાખવા, એની જે અણસમજણનો છે એને કેવી રીતે ડાયવર્ઝન આપી દેવું. પતી ગયું હે? અનુભવ પદ્ધતિ શરૂ ન થાય તો બાહ્ય ક્રિયામાં જ રોકાઈ જાય છે. વિચારમાં પરોક્ષતા રહે છે, જ્યારે વસ્તુ પ્રત્યક્ષ છે ને એનો અનુભવ પણ પ્રત્યક્ષ છે. વિચારમાં વસ્તુ, વિચારનો વિષય જે વસ્તુ ભલે આત્મા હોય તો પણ એ પરોક્ષ રહે છે. ત્યારે વસ્તુ સ્વરૂપે કરીને પ્રત્યક્ષ છે અને અનુભવમાં પણ એની પ્રત્યક્ષતા છે. પ્રત્યક્ષ અને પરોક્ષ બે પ્રતિપક્ષમાં છે. પ્રત્યક્ષ અને પરોક્ષ બે પ્રતિપક્ષમાં છે. એટલે એ માટે વિચાર શ્રેણીની પદ્ધતિ અપર્યાપ્ત છે. વિચાર શ્રેણીની જે પદ્ધતિ છે એ અપર્યાપ્ત છે અને આપણે હરિભદ્રાચાર્ય લીધું છે શરૂઆતમાં જ પીઠિકામાં એ વાત એમણે લીધી છે કે શાસ્ત્ર છે એ જે વચનાતીત વિષય છે એને કહી શકતો નથી, માટે તેમાં યોગનો પ્રયોગ જોઈએ. શરૂઆતમાં જ એ વાત કરી છે એમણે. એટલે જે આગમ 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 લઈને કહે છે કે ભાઈ અમારે આગમ સાથે મેળ ખાવો જોઈએ, પણ અનુભવનો વિષય જે વચનાતીત છે એનો તો મેળ કેવી રીતે મેળવીશ? નહીં મેળવી શકતો, કેમ કે વિષય નથી એની અંદર. માટે એવી રીતે કોઈ વ્યાખ્યાને વળગીરીએ, વિચારને વળગીરીએ તો જરૂર કામ ન થાય, નિષ્ફળ જ જાય. વિચાર પરોક્ષ હોવાથી એની કાર્ય પદ્ધતિ થી એની પૂરી સફળતા થવાનો સવાલ રહેતો નથી. બીજું કે જે વિચારમાં બહુ જાય છે એમાં અમુક તર્ક ઉભા થાય છે. વિચારમાં રહેનારને અમુક તર્ક ઉભા થાય છે અને તાર્કિક ધોરણે જ્યારે વિચાર શ્રેણી ચાલી ત્યારે કલ્પના થવાની સંભાવના ઘણી છે એની અંદર. એક એની બ્રાન્ચી પણ છે વિચારની અંદર. તર્ક એ વિચારની એક શાખા છે અને તર્કમાં ચડ્યો પાછો એ સુતર્ક કરે ત્યાં સુધી સારો છે. તર્કમાં બે જાત છે, એક સુતર્ક અને એક કુતર્ક. સુતર્ક કરે ત્યાં સુધી તો ઠીક છે, એની છૂટ આપી છે જ્ઞાનીઓએ, કુતર્કને નથી છૂટ આપી. અને કુતર્ક કરનારને શાસ્ત્રની અંદર માનસિક રોગી કયો છે? કેવો? કડક ભાષામાં કહીએ તો પાગલ. માનસિક રોગી એટલે પાગલ. એટલે જે તર્કે ચડે એમાં કુતર્કે ચડી જાય એટલે નવો માનસિક રોગ દાખલ થયો. ઓર મુશ્કેલી વધવાની. હવે આપણે બીજા ન્યાય ઉપર આવીએ કે જે જે સિદ્ધાંતિક વાતો જે ભૂમિકામાં માત્ર જાણવાની છે પણ અવલંબનને યોગ્ય નથી, એનું અવલંબન લેવાય એટલે એ કુતર્ક છે ને માનસિક રોગ છે. કૃપાળુદેવ ના વચનો માં કેટલી ગંભીરતા કેવી કેવી છે એનો એક દ્રષ્ટાંત લઈએ. એક જગ્યાએ લખ્યું છે કે 14 ગુણ સ્થાન જાણવાનો વિષય છે. શું કીધું? કેમ કે તને ગુણ સ્થાન વાળા શું લેવા દેવા છે? ઉપરના ગુણસ્થાનો સાથે તારે કઈ સંબંધ નથી. તો જાણવાનો વિષય છે કયા ગુણસ્થાનમાં કેમ હોય, મુનિ કેવા હોય, જ્ઞાની કેવા હોય, ચોથા ગુણસ્થાનની મર્યાદા શું, રાગની મર્યાદા શું, જાણવાનો વિષય છે. તો આદરવાનો વિષય શું? તો કે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ, એમાં તું ચોથો ગુણસ્થાન ન જોઈશ, એનું અવિરતીપણું ન જોઈશ, એનું ચારિત્રમો ન જોઈશ, એને પરમેશ્વર બુદ્ધિ એ જોઈએ. એવી વાતો છે. નહીતર બુદ્ધિવાળો માણસ અહીંયા ભૂલ કર્યા વગરીએ ને કે પરમેશ્વરની પૂજા થાય પણ અવિરતીની પૂજા ન થાય. અવિરતીને સંયમ નથી અને અસંયમી પૂજાય નહીં. શાસ્ત્રમાં આવે છે અસંજણમ ન વંદેહી, અસંજણમ ન વંદેહી અષ્ટપાવડમાં છે. પણ ત્યાં આગળ ગાથા ચાર પાંચ ગાથા પહેલા એ આવ્યું છે કે જેને સમ્યક દર્શન થયું છે એ અગ્યદી અર્ઘ ચડાવવાને યોગ્ય છે, પૂજવા યોગ્ય છે. આગળ થાપી ગયા છે પાછા, પછી આ ગાથા લીધી છે. અને આ ગાથાના માં એમને પ્રકરણ એ લીધું છે કે જેવો દ્રવ્યલિંગ ધારણ કરે છે અને બાહ્ય સંયમમાં છે અને ભાવલિંગમાં નથી આવતા અથવા સમ્યક દર્શન પ્રાપ્ત નથી તે અસંયમી છે. વસ્ત્રધારી, એ વખતે શ્વેતાંબર નીકળી ગયો છે એટલે વસ્ત્રધારીને પણ અસંયમી કહ્યા છે. ભલે એ લોકો કુટુંબ છોડીને સંયમ લીધો હોય, બાહ્ય સંયમમાં તો એ લોકો છે તો કે અસંયમી છે. નગ્ન દિગંબર સાધુ સમ્યક દર્શન વિનાનો અસંયમી છે, એમ વાત ચાલી છે. નથી સમજતા એ લગાડે છે ચોથા ગુણ સ્થાન વાળા અસંજણ બંદેહી. એટલે એવું બધું બુદ્ધિમાં તો એટલી વિચાર પદ્ધતિ મારીએ તો ક્યાં ગોથું ખાય અને ખબર ના પડે. એટલે એટલા તર્ક વિચારમાં કલ્પના થવાની સંભાવના છે અને જેટલી કલ્પના એટલો વિપર્યાસ છે અને એનું ફળ દુઃખ છે. પછી આત્મ સ્વરૂપને વિશે કલ્પના કરી હોય તો પણ તે વિપર્યાસ છે, વિપરીતતા છે અને એનું ફળ દુઃખ છે. ઓળખાણ કરવી, મનથી કલ્પના કરીને સ્વરૂપનો નિશ્ચય ન કરવો, ઓળખીને નિશ્ચય કરવો.
પ્રભુ ચરણ કનેદરુ